તારીખ 11/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 463 464 અને 465 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 808
કૃપાળુદેવ પાસે આવેલા પત્રો બહુ ઓછા થતો રહ્યા છે. ના, એવું કઈ નથી, એવું કઈ નથી. સંવંત 1949 ના શ્રાવણ સુધી દશમ ને સોમવાર પરમ પૂજ્ય બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજચંદ્રભાઈ શ્રી રવજીભાઈ મુકામ મુંબઈ બંદર શ્રી સાયલેથી લિખિત આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગ્ય લલ્લુભાઈના પ્રણામ વાંચો. આપનો કૃપાપત્ર જવાબ આવ્યો નહીં તો તે આગળ મને પહોંચ્યો નથી. કીધું હતું ને તમારે નિવૃત્તિ લઈને ક્યારે નિવૃત્તિ લઈ શકશો કે નહીં આ શ્રાવણમાં, એટલે શું જવાબ લખો? ગોસડિયા વગેરે સર્વની મરજી, આપ અહીં પધારો એમ ખચિત છે, અને અહીં જેમ આપની મરજી હશે તેમ સર્વે વર્ત છે, વ્રત છે. એટલે નિવૃત્તિમાં જવું તો સાયલ આવો એમ કે, અને આપ કે કહ્યું એ પ્રમાણે બધા વર્ત છે એમ કે. અને મારા મનને પણ આ વિચાર પહેલા નંબરનો લાગે છે સાયલા હોય. ખંભાતવાસીને પણ આપણે અહીં તેડાવશું, ખંભાતવાસી મૂકશું ત્યાં જતા ને, તો આપણે બધાને અહીંયા બોલાવશું. આપણે સમશ્રી સુધી, એટલે સમશ્રી સુધી સર્વે ભાઈઓનો સમાગમ થાય તો આ નામ છે ને, એટલે આ વિચાર અમારો ખચિતથી આગ્રહથી છે કે આપ સ્વીકારશો અને ત્યાંથી ચાલવાની તારીખ લખશો, ચાલવાની નીકળવાની તારીખ લખશો. ગોસણિયાની ઉંમર વધારે પાકેલ થઈ છે તો પણ તમે જેવો જોયેલ છે તેવા ને તેવા છે. દર્શન કરવાને સમાગમ કરવાની આતુરતા વધારે. મુંબઈ સુધી પણ આવી માસ બે માસ સમાગમ કરે તેવો ઉપાધ્યાય ને અવકાશ આવતો નથી, એટલે ઉપાય નહીં. અને આપે જે શ્રાવણ વદ એકમ લગભગ 5-15 દિવસ નિવૃત્તિ માટે નીકળવાને વિશે લખ્યું તે વાંચી ઘણો આનંદ થયો છે, અને ઉપર લખ્યા પ્રમાણે આપ અહીં પધારવા વિચાર કરશો. કદાપિ આટલું લખતા તે વિચાર કર્યો નહીં તો પછી આપની ઈચ્છા હોય તેમ કરશો. મારો આગ્રહ જરૂર છે, ખચિત એટલે જરૂર, પણ પછી આપનો વિચાર ન હોય તો આપને યોગ લાગે એમ કરશો. અને ગોસળિયાને હું આપ લખશો તે તારીખ ઘણું કરીને આવશો એમ અમારા બંનેનો વિચાર છે. આટલું તો પ્રાસંગિક લખ્યું છે, પછી થોડા પ્રશ્નો જાણવા વિશેના લખ્યા છે. આ પૃથ્વી અંગ્રેજ લોકો માપી છે તેમાં ઘણું ઓછું માપ બતાવે છે પૃથ્વીનું માપ, અને જીનદેવે ઘણું મોટું માપ બતાવ્યું છે એનું કાંઈ કારણ હશે? કે મેરુ પર્વત એ દુનિયામાં નથી એમ સરકારને સુધારાવાળા કહે છે કે આપણે કહીએ છીએ કે મેરુ પર્વત છે, એ લોકો કહે છે કે દુનિયામાં કોઈ મેરુ પર્વત છે ને, જિંદા દેવે મેરુ વધારે વધારે કયા છે તે કેમ? દ્વીપમાં ચંદ્ર સૂરજ 132 કયા છે એને સરકાર એક ચંદ્રને એક સૂરજ કહે છે. તેમાં સૂરજ ફરતો નથી, ચંદ્ર પૃથ્વી ફરે છે. નોર્વે ને સ્વીડનમાં યુરોપમાં તે જગ્યાએ જેઠ તથા અષાઢ માસ દિન 70 સૂરજ આથમતો નથી, 70 દિવસ સુધી આથમતો નથી નોર્વે ને સ્વીડનમાં. લંડનમાં રાત્રે 3:30 જુલાઈમાં રાત્રે 3:30 આથમે. અમે ગયા ત્યારે રાત્રે 9:30 આથમતો હતો ગયા મહિનામાં, મે જૂનમાં. તેમાં જિન્ના દેવે કેમ કહી નથી? શાસ્ત્રમાં દેવલોકના વર્ણનમાં ઘણા દેવ આવે ને જાવે તેમ બતાવે છે. તે સિવાય વિદ્યાધરના વિમાનમાં ઘણા ઘણા એ છે. હવે તે જ્ઞાનીના વચન છે અને તેમાં એક જોવામાં આવતું નથી. શાસ્ત્ર પ્રમાણે તો કોઈ વાત જોવામાં આવતી નથી. ભગવાન નિર્વાણ પધાર્યા તેને લાંબી મુદત તો થઈ નથી, આશરે 2500 વર્ષ થયા. અને ઇમારતો પણ એટલા વર્ષની કોઈ જગ્યાએ હોય છે ત્યારે દેવ શા માટે દેખાતા નથી? આ વાતનો ખુલાસો ફક્ત જાણવાને સમજવા માટે માગ્યો છે, પ્રિયજન તો નથી. આ તો જાણવા માટે તેનું કાંઈ કારણ નથી, એમ તો સમજીએ છીએ, વગર મતલબની વાત છે, પણ ઘેર બેસતી નથી. તેમ જ્ઞાની જૂઠું બોલે તેમ પણ હોય નહીં, એ જ વિનંતી કામ સેવા ફરમાવશો. નથી તેમ સૌભાગ્ય એટલે અત્યારના વિજ્ઞાનો તો મર્યાદિત જાણે છે, કેવળ જ્ઞાનમાં તો મનુષ્ય લોક બહુ મોટો છે અને આ પૃથ્વીનો ભાગ તો ઉપસેલો ગોળો છે, ઉપસેલો બતાવે છે. પણ પ્રયોજન વગરની વાત છે, એમાં કોઈ સમજે ન સમજે, ઓછું સમજે વિપરીત સમજે, એથી કાંઈ આત્મકલ્યાણને લેવા દેવા નથી. પછી બીજો પત્ર બીજે દિવસે લખ્યો છે. આપનું કૃપાવાળું આજ સોમવારનું લખેલ પત્ર પહોંચ્યું, આવ્યું તે પહોંચ્યું છે. વિચાર કરીને ઉત્તર લખશું એમ લખ્યું, માટે માયના કાગળની વિગત જાણી, બીજો કંઈ વિચાર ના કરવો અને આ મહેરબાની કરી કૃપા કરી પધારજો. સાથે મનસુખ તથા કેશુલાને પણ લાવજો. મુંબઈમાં સમાધાની થઈ તેને તરત મોકલી દઈશું, પણ હવે આવવામાં ઢીલ કરશો નહીં એવી વિનંતી. કાગળ એક હઠીસિંહભાઈનો બીડ્યો હતો તે પહોંચાડ્યો હશે, વળી આ કાગળમાં બીડ્યો છે તે તરત પહોંચાડજો. ડુંગર ગોસવિયા તથા લેરાભાઈના પ્રણામ માનશો. વરસાદની તાણ ઘણી છે, ચોમાસો છે ને વરસાદ નહીં આવ્યો, ચાલાવાડમાં તમથે વરસાદ ઓછો. પછી 463મો પત્ર છે. આપણે પછી અષાઢ ભદ્ર 6 લખેલો છે પોતે. પરમ સ્નેહી શ્રી સૌભાગ અત્ર કુશળક્ષેમ છે. અત્રથી હોવા હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મન મારીએ છે. એટલે હજી શુદ્ધ પૂનમે થોડા દિવસ લખ્યું, પહેલાં વધ એકમ લખ્યું હતું ને, પૂનમે પાછા હજી મુદત નાખી છે થોડા દિવસને. પણ ક્યાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. એ બોલાવે છે સાહેબ આવો, પણ એમના મનમાં હજી કાંઈ ઉગતું નથી. આપણો તથા ગુસડિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિશે રહે છે તો તેમ કરવામાં દુઃખ કાંઈ નથી, તથાપિ આત્માને વિશે હાલ તે વાત સૂઝતી નથી. કાંઈ પ્રતિકૂળતા નથી, દુઃખે નથી, પણ ભાઈ આત્મામાં આવતી નથી, નથી આવતી, એને કાંઈ કારણ નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે ત્યાં સુધી ધર્મકથા આદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથા યોગ્ય પ્રકાર છે. સામાજિક પ્લેટફોર્મ ઉપર આવવા નહોતા માંગતા. વેપારનો પ્રસંગ રહે ત્યાં સુધી, નિવૃત્તિ લીધા પછીની વાત જોઈતી, પ્રવૃત્તિમાં છે ત્યાં સુધી કોઈ ધર્મના વાત માટે કોઈ પ્રસિદ્ધિમાં ન આવવું. તેમ અમે ધર્મના જાણકાર છીએ એવી પ્રસિદ્ધિએ પણ લોકોની વચ્ચે ન આવવું. વેપાર પ્રસંગે રહેતા છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવા યોગ્ય છે કે જે આત્માને વિશે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે તે પ્રકારને બાદ ન થાય. જે લોકો પરિચયમાં આવી ગયા છે, પરિચય વધારવો નથી, આવી ગયા છે, ભક્તિ કરે છે, એના પ્રસંગમાં પણ એવા પ્રકારમાં જ આવવું યોગ્ય છે. એટલે કે નિવૃત્તિ ક્ષેત્રમાં જીને કહેલા મેરુ વગેરે વિશે આ પત્રનો ઉત્તર છે, તથા અંગ્રેજ કહેલે પૃથ્વી આદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. કાગળમાં જવાબ નથી આવ્યો. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદવા પડે છે. જોકે વાસ્તવે પણ એ તો સમાધિ પ્રત્યે આત્મા છે. શું કીધું કે અમારું મન ઘણું ઉદાસ રહે છે, ક્યાંય રસ નથી પડતો, બંધન એવા પ્રકારનું છે કે એ પ્રવૃત્તિ કરતા અમારું ઉદાસપણું સાવ ગુપ્ત જેવું સંતાડી રાખ્યું છે. કોઈને ખબર ન પડે કે અમને ઉદાસ છે, પ્રવૃત્તિ કરીએ છીએ એટલે કોઈને ઉદાસીનતા ન દેખાય.
બરાબર.
પણ અમારા પરિણામ ન ખમી શકાય એવા વેપારનો બોજો ઉપાધિ ઉપાડે છે. મન એટલું ખમી શકે એવું નથી. એમાં પણ જેમ જેમ નિરુપાધિક પરિણામો થાય તેમ તેમ ઉપાધિ વધારે વસમી લાગ્યા. જે કામ ધંધાના રસિયા હોય ને એને ભલે આકુળતા ઘણી થતી હોય પણ એને ખબર ન હોય ને હંસમાં ને હંસમાં ગમે એટલી ઉપાધિ બોજો ઉપાડ્યા કરે. પણ જેના પરિણામો ઉપાધિથી નિવૃત્ત થયા હોય એને થોડી ઉપાધિ ભણ્યા, એમને તો ઉપાધિના કામ હતા એટલે ખમી ન શકે એવી એમની પરિસ્થિતિમાં હતી, છતાં ખેંચે ખેંચે જતા હતા. એવી પરિસ્થિતિમાં પણ વાસ્તવ્યપણે એટલે ખરેખરી રીતે તો આત્મશાંતિ પ્રત્યે એમનો આત્મા ગતિ કરતો હતો. વાસ્તવ્યપણે તો આત્મસમાધિ પ્રત્યે આત્મશાંતિ પ્રત્યે આત્મા છે, આત્માનું ગમન છે. એક સાથે એક પરિણામના બે પાસા છે. અંતરંગ પાસું મુખ્ય પરિણમન આત્મશાંતિ બાજુનું છે, બાકીનો જેટલો ઉદય ભાવ છે એમાં ઉદાસીનતા છે, છતાં ઉપાધિનો ઘણો પ્રકાર છે ખમી ન શકાય એમની બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય પરિણામની પરિસ્થિતિ ખમી ન શકે સહન ન કરી શકે એવી છે, છતાં સહન કરે જાય છે એવું અંતરબાહ્ય પરિણમનનું ચિત્ર છે. લિખિતન કરીને ખાલી જગ્યા મૂકી દીધી છે. પ્રણામ. એમ આ પત્રમાં બે વાત એમણે લખી કે એક તો વેપાર પ્રસંગ રહે ત્યાં સુધી સમાજની વચ્ચે ધાર્મિક કથા એટલે કે ધાર્મિક વાતોથી નથી આવવું, કે ધર્મના જાણનાર તજજ્ઞ તરીકે પણ નથી આવવું. એમ થવામાં ઘણા કારણો છે ને એક કારણ તો લોકોને શંકા પડવાનું કારણ વધારે છે, મુખ્ય કારણ. બીજી બાજુ ભાગીદારોની પણ લાઈન બધી મેળ ખાતી નથી એટલે ક્લેશનું કારણ થાય એ લોકોને. બીજી બાજુ ઉદાસીનતાનો પણ વિષય એમણે અંતરબાહ્ય પરિણમનનો સ્પષ્ટ કર્યો છે. પત્રાંક 464. થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂજી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું. પોતે લખ્યું છે એક બે ઠેકાણે કે હમણાં નિવૃત્તિમાં આવવું છે તમારી બાજુ, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો, વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થા માં આવ્યો નથી. વચ્ચોથે પણ જે ક્યારે અહીંથી નીકળવું એ ચોક્કસ તારીખ નથી. સહેજ થાય. ઘણું કરી આ પક્ષમાં એટલે આ પખવાડિયામાં વધ પક્ષ ચાલે, સુદ પક્ષ ને વધ પક્ષ વધ ચાલે છે આ પક્ષમાં ગુજરાત તરફના વિશે કે ગુજરાત વ્યવસ્થા પામે છે એટલે જે લખી જણાવીશ એ જ વિનંતી. ચોક્કસ તારીખ થશે એટલે તમને જણાવી દઈશ. સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય એ એમણે પોતાના નિવૃત્તિ વિશેના અચોક્કસ જે ભાવો છે એ લખી જણાવ્યા છે. અચોક્કસ છે તો અચોક્કસ લખે છે. વિચાર વ્યવસ્થા પામે છે લખી જણાવીશ.
નિવૃત્તિ ક્ષેત્ર ને વિશે વિચાર આવવા સંભવ છે.
નિવૃત્તિ ક્ષેત્ર ને વિશે વિચાર આવવા સંભવ છે. ગુજરાત તરફના આ પક્ષમાં વિચાર આવશે એમ લાગે છે. બહુ સહજતા ગણી છે. કોઈ પ્લાનિંગ જેવું નથી. સહેજે ઉગ્યું તે ઉગ્યું, ન ઉગ્યું તે ન ઉગ્યું. પછી બધા રાહ તો જોતા હોય, ખંભાત વાળે રાહ જોતા હોય, આ લોકોએ રાહ જોતા હોય. હવે એમનું પરિણામ મને જેવું હતું ત્યાં શું થાય. પછી 465 પણ 63, 64, 65 બધા સ્વભાગ હોય ઉપર છે. શ્રાવણો પાંચમનો જે મુંબઈથી જ લખે છે પાંચમે, પરમ સ્નેહી શ્રી સ્વભાગ અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજ્યો હતો તે હજુ તેના તે સ્વરૂપમાં છે. હજી કાંઈ ફાઇનલ થતું નથી અંદર, તેથી વિશેષ પરિણામ પામ્યો નથી એટલે વાત કાંઈ ચોક્કસ હજી થઈ નથી. એટલે ક્યારે અહીંથી છૂટા થવું અને કયા ક્ષેત્રે જઈને સ્થિતિ કરવી એટલે રહેવું કોઈ ક્યાં ઠેકાણે તે વિચાર હજુ સુધી સૂજી શક્યો નથી. હજી ફાઇનલ અંદરથી કાંઈ પરિણામમાં ફાઇનલ થતું નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરીને રહ્યા કરે છે. સ્વાભાવિકપણે જે થાય તે થાય. કાંઈ પણ સામાન્ય માણસ એમ પોતાનો પ્રોગ્રામ નક્કી કરે એવી રીતે પ્રોગ્રામ નથી નક્કી કરતા. જોયું પ્રી પ્લાનિંગ કરે એવી રીતે નથી. જ્યારે જે વિચાર આવ્યો જે આવશે ત્યારે આવશે, નહીં આવશે તો નહીં આવશે. અંદાજ આમ છે કે આ અઠવાડિયે પખવાડિયામાં વિચાર આવશે, બસ આવશે તો આવશે, સ્વાભાવિક મને નહીં આવે તો નહીં આવે. તેને વિશે કરી પ્રેરક પણ થઈ શકતું નથી. વિચારને હું પ્રેરતો નથી, પ્રેરક થઈને વિચાર કરતો નથી એમ કે એમ કેમ છે. મુખ્યપણે અંદરમાં આત્મકાર્ય કરે છે, પછી બહારની સાઈડમાં વિચાર ઓટોમેટિક જે આવે તે આવે, ન આવે તો ન આવે. આપણે કાંઈ પ્રેરણા કરવી નથી. કામ આવે તો ઠીક, નામ ન આવે તો ઠીક. આપણે કામ આપણા કામ આગળ રહ્યું ને. વિચાર આવશે તો આવશે, નહીં આવશે તો નહીં આવશે. જા એના ઉપર વજન નથી. જરાય સહેજે આવે તો ઠીક, ન આવે તો ઠીક. બે સાલના માક્ષસુદ છઠ્ઠે અત્રે આવવાનું થયું હતું, એ શ્રાવણ વદ પાછળ ઉમા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ ને શ્રાવણ એક મહિના, એક વર્ષને આઠ મહિના થયા શ્રાવણ વદ પાછળમાં. ગઈ સાલના માક્ષસુદ છઠ્ઠે અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિ જોગ વેદવાનું બન્યું છે. કંઈક જાતના ચિત્ર વિચિત્ર ઉદયના પ્રસંગો આવી ગયા છે. અને જો ભગવત કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ જોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, જ્ઞાન દિશા છૂટી જાય. ભગવત કૃપા ન હોય એટલે જાતનો આત્મામાં કુદરતી સારું છે કે એટલી આત્મામાં તૈયારી છે, એ ભગવત કૃપા. એટલી પરિણતિ મજબૂત છે એ ભગવત કૃપા. નહીતર આવા ઉપાધિમાં માથું ધડ ઉપર ન રહીએ, એટલે જેમ ધડ ઉપર માથું ન રહીએ તો માણસ મરી જાય, એમ જ્ઞાન દશા છૂટી જાય. એમ થતાં ઘણી વાર જોયું છે, એમ જાણે હમણાં એમ થઈ જશે, એમ હમણાં એમ થઈ જશે. અને આત્મસ્વરૂપ જેવું જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં એવો અધિક નિશ્ચય થયો છે. શું નિર્ણય થયો છે કે આ સંસાર અને આત્મજ્ઞાનીનો જે માર્ગ એને ક્યાંય મેળ ખાય એવું નથી. પાણ એટલે હું રૂપિયાના પાયમાં આણપાણમાં લખાતી ને, આણપાણમાં લખાતી ઊભી લીટી ને આડી લીટી, હવા રૂપિયામાં ઊભી લીટી હોય ને એને પાણ કે, પછી આના લખે એમાં આડી લીટી એને આણ કે, પાછો પૈસો લખે ને પાણ કે, ઊભી લીટીને પાણ કે. આખે આખો માર્ગ ને સંસારને તો મેળ ખાય એવું નથી, પણ એની આણપાણ એટલે એનો ફ્રેક્શન ઓફ ધી પર્સન્ટ, એટલે કોઈ ટકાવારીએ પણ મેળ ખાય એવું નથી. શું લખ્યું એવો નિશ્ચય થયો છે કે આત્મસ્વરૂપ જાણ્યું છે એવા પુરુષને, એટલે જ્ઞાની પુરુષને, અને આ સંસારને જરાય મેળ ખાય એવું નથી, જરાય મેળ ખાય એવું નથી. એની તો સીધી વાત છે, સંસારના જીવો પરિભ્રમણના રસ્તે છે અને જ્ઞાનીઓ મોક્ષ માર્ગે છે, એ પૂર્વમાં ને પશ્ચિમમાં કાંઈ મેળ ખાય એવું નથી. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા વર્તતા ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. કેમ કે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ ઉદયમાં આવે છે, પુરુષાર્થની મંદતા આવી જાય એવા ઉદયમાં ઉદય અનુસાર વર્તતા વર્તતા પુરુષાર્થમાં મનતા આવી જાય. અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા વર્તતા ઘણો બળવાન નિશ્ચય હોય તો પણ ક્યારેક પણ મંદ પરિણામ પામી જાય એવી સંસારની રચના એટલે ઉદય પ્રસંગોમાં એવા પ્રકારો ભજે છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, એટલે આત્મજ્ઞાનનો તો નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ યોગ થાય છે. વિશેષ બોધ એટલે જ્ઞાન વૃદ્ધિ પામે, મોક્ષ માર્ગમાં આગળ વધવામાં થોડું આવરણ આવે છે. ઉપાધિને લઈને, એટલે કે ઉદયનમાં જે યોગને ઉપયોગની પ્રવૃત્તિ જેટલી જાય છે એટલું આવરણ થાય છે, આગળ વધવામાં એટલું આવરણ થાય છે. અમે તો તે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ, ત્રાસ થઈ જાય છે કે આ બધી ફળોજણથી છૂટી હતો સારો. હું સામાન્ય તો સવાલ નથી, ત્રાસ પામી ગયા છે. અને તે જોગે હૃદયમાં અને મુખમાં, હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ, ડાબી મધ્યંતમાં પ્રભુનું નામ રાખીને માંડ કંઈક પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. પ્રભુનું જે તીર્થંકર જેવાને સંભાળીએ છીએ, એ લોકો છ ખંડના ધણી કેવી રીતે વહીવટ કરતા હશે, હૃદયમાં અને મુખમાં અને વાચામાં બધે ભગવાનનું નામ રાખીને પ્રવર્તન કરીએ છીએ. સમ્યકત્વને વિશે અર્થાત બોધને વિશે ભ્રાંતિ પ્રાય થતી નથી, પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે. વિશેષ પરિણામ એટલે વધારે સારું રિઝલ્ટ આવે એમાં અવકાશ ઓછો થાય છે. એ જેમ જેમ એકદમ પોતાને આમ તો શું કે જ્યારે સમ્યક થયું ને, એટલા બધા જોશમાં ને ભાવનામાં હતા, કેવું જ્ઞાન લીધું એમાં વચ્ચે 25-26મું વર્ષ એમના આયુષનું છે, એ બહુ જ વિચિત્ર ઉદયો મારા રોકાણા છે. પોણા 2 વર્ષ સુધી ત્રાસી ગયા છે, નિવૃત્તિ મળી ને 1 વર્ષ, અને એની અંદર જે રોકાવવું પડ્યું એ ઘણો ખેદ થયો છે. એમ કે એવી રીતે ન રોકાણ આવતો તો ક્યાંય આગળ નીકળી ગયા હોત પુરુષાર્થમાં. પણ બોધના વિશેષ પરિણામ, વિશેષ એટલે સારું એવું પરિણામ, વિશેષ સારું પરિણામ તેનો અનવકાશ થાય છે એમ તો સ્પષ્ટ દેખાય છે, એવું લાગે છે. અને તેથી ઘણીવાર આત્મા આકુળ વ્યાકુળ પણ સામે ત્યાગને ભજતો હોવો, એ વ્યાકુળતા થાય છે. એમ કાંઈ છોડી દઈએ, આ વેપાર છોડી દઈએ, આ વેપાર જલ્દી એનો ત્યાગ કરી નાખ્યો. તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે અદીનપણે અવ્યાકુળપણે વેદવી એ જ્ઞાન તે જ ભજવો છે એમ તથાપી ને પોતે જ ઉપાર્જિત કરેલા કર્મની સ્થિતિને સમપરિણામે એ ઉદયના પ્રસંગોમાં પુરુષાર્થને ફોરવીને સમપરિણામે અદીનપણે દીનતા લાવીને અરે રે આવો ઉદય, અરે રે આવો ઉદય એમ નહીં, અરે આવો પ્રસંગ કહેવાય એમ નહીં, ચિંતામાં નહીં, અવ્યાકુળપણે વેદવી એટલે શાંત ભાવે વેદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે. તીર્થંકરો રામચંદ્રજી વગેરે, પાંડવો વગેરે બધા મહાજ્ઞાનીઓ એવી રીતે એ માર્ગે ઉદયમાં રહ્યા છે એટલે એનું સ્મરણ કરે છે. આપણા કરતા એ લોકોને ઘણા ઉદય ભરા ઉભરા વાળા આવ્યા છે. રામચંદ્રજીને સીતાજીનું વરણ કરી દીધું અને લડાઈ લડવી પડે. ગોતતા ગોતતા ઠેઠ લંકાએ પહોંચ્યા. આ બાજુ હતા નાસિક ત્રંબક ઉપર પંચવટીમાં, ત્યાંથી હરણ થઈ ગયું છે. લંકા કેટલી દૂર છે? 1000 માઇલ. ઠેઠ નીચે છેડી ગયા. હું તો વિદ્યાધર હતો, આકાશમાં જતો. આ પગપાળા ગયા છે. ટ્રેન ને કાર ને કઈ પ્લેન કઈ મીડિયમ મળ્યું નથી. ઘણા ઉપાધિ યોગ આવે છે, પણ એમને જ્ઞાન દશા એવી ને એવી ટકા આવી. લડાઈમાં રાવણ ને માર્યો છે તો સીતાજી પાછળ વિલાપ કર્યો છે તો એ બધું સ્મરણમાં રાખે છે. એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે અને તે જ ભજવો છે. એવા જ માર્ગે ચાલવું છે. ઉદયથી ભાગવું નથી. ઉદય આમ ત્યાગવાનો વિચાર આવે છે પણ ભાગતા નથી. અને એ બધું સાંભળીને સ્થિરતા રહેતી આવે છે. પરિણામમાં સ્થિર પરિણામ થાય, મજબૂત થાય છે. બહુ કામ કર્યું છે. એક બહુ વાત કરી હોય એટલું કામ કર્યું નહીં. એટલે આકુળાદી ભાવની થતી વિશેષ મૂંઝવણ સમાપ્ત થતી હતી. વિકલ્પ આવી જાય પાછો ઉઠી જાય. આખો દિવસ નિવૃત્તિ યોગ્ય કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં એવી અમારી સ્થિતિ છે. સંપૂર્ણ નિવૃત્તિ નહીં રહે ત્યાં સુધી અમને ચેન નહીં પડે. બહુ નિવૃત્તિની ભાવના ભાવીશ. આત્મા આત્મા બસ તેનો વિચાર, આત્માનો જ વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, આગળ થયેલા જ્ઞાનીઓનું સ્મરણ, તેના મહાત્માની કથા વાર્તા, એમની મહત્તાને એમના જ ગુણગાન કરવાના વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેના તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ એમનું જે આત્માનું આચરણ એનો અમને મોહ થાય. અમને પણ એવું હો, મોહ થાય નો અર્થ શું? અમને પણ એવું હો. અનવકાશ એટલે હું વચ્ચે ખાલી ન જાયું, અવકાશ વિનાનું, એને અનવકાશ ચારિત્ર કહે છે. એક ધારું આત્મચારિત્ર, એને અનવકાશ આત્મચારિત્ર કહે છે. આત્માનું આચરણ એ જ ધારું આત્માનું આચરણ. એમના પ્રત્યે મોહ એ અમને જો આકર્ષા કરે છે, એનું આકર્ષણ અમને ઘણું છે. કેટલી વાતનું આકર્ષણ છે? આત્મા આત્મા એનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, એમના મહાત્માની કથા વાર્તા, બધું એમનો આકર્ષણનો વિષય છે. એમના પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, આ બધું અમને આકર્ષે છે. આ અમારા આકર્ષણનો વિષય છે. આ મુંબઈમાં વેપાર કરતા કરતા અંદર હું છે કે છે. તો સ્વાધ્યાય કરતા કરતા વેપાર પર જાય, કામ કામ ઉપર જાય, ઓલું કામ આમ ને ઓલા ઓલું કામ નું આમ ને આનું આમ. આ વેપાર કરતા કરતા ક્યાં જાય છે? એમને હજુ આકર્ષા કરે છે અને તે કાળ ભજીએ છે અને એવો એવો જ કાળ રહ્યા કરે, એવો જ સમય રહે, એની પરિણતિ ચાલે ચાલે છે. એને ભજીએ છે એની પરિણતિ થઈ ગઈ છે. પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને, તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિ ભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. આ જુઓ કેવી ભક્તિ કરે છે, ભક્તિ એવી આવે છે. જ્ઞાની થયા પછી આવી ભક્તિ છે. શું કહે છે કે પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષોના પ્રસંગો વ્યતીત થયા, આવે ને બધા પુરાણની અંદર કથા, રામાયણ ને મહાભારત તીર્થંકરોના પુરાણ ને બધા એ પ્રસંગો વ્યતીત થયા, એ કોઈ ધન્ય કાળ હતો એમનો. અને જે ક્ષેત્રમાં એ પ્રસંગો વિના એ ક્ષેત્ર પણ ધન્ય છે કે એ જ્ઞાનીઓ વિચર્યા, એ પ્રસંગો, એ કાળ, એ ક્ષેત્ર બધું ધન્ય છે. તે શ્રવણને એટલે એવી વાત જે સાંભળવી છે, એ વાત સંભળાવનાર પણ તે શ્રવણને, કોઈ શ્રવણ કરાવે એવી વાતો એને અમે દંડવત કરીએ છીએ. તે શ્રવણના કરતાને એટલે સાંભળનારને પણ, સંભળાવનારને અને સાંભળનારને બેને દંડવત કરે છે. રૂચિવાળા જીવો સાંભળે ને એમ કહે છે. જ્ઞાનીઓની કથા વાર્તા કોણ સાંભળે? એની રૂચિ હોય સાંભળે એમ કહે છે. એવી અંદરથી સહેજે આવે છે, સહેજે આવે છે. આમ આમ કરીને આમ કરું એમ નથી, અંદરથી સહેજે આવે છે. એમાં શું છે કે દર્શન મોહ તો ગયો છે પણ ચારિત્ર મોહ પણ ઘટે. આ પ્રકારનો મહિમા આવે તો ચારિત્ર મોહ પણ ઘટે. જે જ્ઞાનપૂર્વકની ભક્તિ છે ને એ મોહને મારવાનું બહુ મોટું સાધન છે. ગાળી નાખે મોહને, કેમ કે નિર્મોહી પુરુષનું મહત્વ આવ્યું. અંતરમાં નિર્મોહી આત્માનું મહત્વ છે, બહારમાં જે નિર્મોહી પુરુષનું મહત્વ છે એ અંદરમાં નિર્મોહી આત્માનું મહત્વ છે. અનુસંધાન છે, અંતરબાહ્ય અનુસંધાન છે. કેવળ રાગ નથી, કેવળ રાગ નથી. આમ એટલે તે શ્રવણને, તે શ્રવણના કર્તાને એટલે સાંભળનારને અને તેમાં ભક્તિવાળા ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. એને અમે તો દંડવતથી નમસ્કાર કરીએ. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. ભક્તિભાવ આવ્યો છે અંદરથી, તે આત્મસ્વરૂપમાં ભક્તિ ચિંતન, આત્મસ્વરૂપનું ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી આત્મરસમાં સરાબોર થઈને જે વાણી નીકળતી હોય એવી વાણી અથવા શાસ્ત્રો, વાણી એ શાસ્ત્રો જ છે. અને માર્ગાની માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત એ આત્મામાંથી નીકળેલી બધી વાતો છે. તેની અપૂર્વતાને, એ અપૂર્વ અપૂર્વ ભાવો અંદરથી આવ્યા એને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. બહુ ભક્તિથી એને પ્રણામ કરીએ છીએ. એટલે એ બાજુ બાહ્ય પરિણામો પણ એ જ બાજુ ગતિ કરે છે. અંદરના પરિણામો એ બાજુ ગતિ કરે છે અને બાહ્ય પરિણામો પણ એ જ બાજુ ગતિ કરે છે. અખંડ આત્મધૂનના એક તાર પ્રભાવપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આકુરતા આતુરતા રહ્યા કરે છે. કેવા ભાવ આવ્યા છે કે એ બધી વાતો છે એ કેવી રીતે ભજે, કે અખંડપણે અને આત્માની ધૂનપૂર્વક, આત્માની ધૂન જડે ને અખંડ ને એક તાર વચ્ચે તૂટે નહીં એવો અને એનો પ્રવાહ ચાલે જોરથી, વેગ સંવેગ, એવા પરિણામની હજી અમને અત્યંત આતુરતા રહ્યા કરે છે. જ્યારે અંદરમાં આમ છે તો બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવો લોકપ્રવાહ, આવો ઉપાધિયોગ અને બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત થઈ જાય છે. ઉત્તર દક્ષિણ છે અંદરમાં, બહારની પરિસ્થિતિ. કોઈક વાર તો જેમ કોઈ માણસ બેસુદ થઈ જાય ને એવી રીતે વિચારની મૂર્છા આવી જાય છે, મેળ ખાતો નથી બહારમાં ને અંદરમાં કાંઈ. એમાં પણ ઈશ્વરે છે. જાઓ પ્રણામ પહોંચે. કેવું મંથન ચાલ્યું છે એ વ્યક્ત કર્યું છે, પરિણામમાં ચાલ્યું છે બહુ વ્યક્ત કર્યું છે. હા, એમના ઉપરનો 155મો પત્ર પૂરો થયો. આઈ સુધી રાખે.